కుక్షిరత్నం శబ్దజేతరవాత్మజం రాజచంద్రమహం వందే తత్వలోచనదాయకం ప్రభుతత్వలోచనదాయకం. શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર, રાજકોટ. રવિવાર તારીખ 17 જૂન 2007. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રંક 478. મુંબઈ, કારતક સુદ 13, 1950. ઉપાધિના યોગથી ઉદયાધીનપણે બાહ્ય ચિત્તની ક્વચિત અવ્યવસ્થાને લીધે તમ મુમુક્ષુ પ્રત્યે જેમ વર્તવું જોઈએ તેમ અમારાથી વર્તી શકાતું નથી તે ક્ષમાયોગ્ય છે, ખચિત ક્ષમાયોગ્ય છે, એ જ નમ્ર વિનંતી. આત્મસ્વરૂપના પ્રણામ. પૂજ્ય અંબાલાલભાઈ ઉપર લખાયેલ પત્ર છે. 2 લીટીમાં જ પરમ કૃપાળુ દેવે એમની આંતરિક દશાનું વર્ણન આપ્યું છે. ઉપાધિના યોગથી ઉદયાધીનપણે બાહ્ય ચિત્તની ક્વચિત અવ્યવસ્થાને લીધે તમ મુમુક્ષુ પ્રત્યે જેમ વર્તવું જોઈએ તેમ અમારાથી વર્તી શકાતું નથી. મુમુક્ષુ પ્રત્યે અમારે જે રીતે વર્તવું જોઈએ, જે રીતે સત્સંગ સમાગમ એનો લાભ વગેરે આપવો જોઈએ, એ અમારાથી બની શકતું નથી. એનું કારણ આપ્યું છે. કારણ એ છે, ઉપાધિના યોગથી ઉદયાધીનપણે. ઉપાધિનો યોગ છે, પણ એ ઉપાધિ સ્વયં સ્વીકૃત ઉપાધિ નથી. આવપાણા અને પડ પગ ઉપર એમ ઉપાધિઓને નિમંત્રણ દેવું અને પછી કેવું ઉપાધિ ગણી છે. હમણાં તો હું નવરત્ને બહુ ઉપાધિમાં છું. કોણે ઉપાધિ આવી કે નિમંત્રી? નિમંત્રી. અહીંયા કે છે ઉદયાધીનપણે. ઉદયાધીન પૂર્વે બાંધેલા કર્મના અનુબંધને કારણે જે વિપાક આવ્યો છે અને જે ઉપાધિઓ આવી છે એને લીધે બાહ્ય ચિત્તની ક્વચિત અવ્યવસ્થા. ચિત્ત એક આંતરિક અને બીજું બાહ્ય ચિત્તની અવ્યવસ્થા. બહારમાં જેવો જોઈએ તેવો ઉપયોગ આપી શકાતો, કારણ કે ઉદયાધીન ઉપાધિમાં એ ઉપાધિને વેદવામાં, એ ઉપાધિને ટાળવામાં અમે એટલા બધા વ્યસ્ત છીએ કે બાહ્યમાં અમારી અવ્યવસ્થા છે. અમે બાહ્યની વ્યવસ્થા ઉપર ધ્યાન આપતા જ નથી. સામાન્ય જગતના જીવોની લક્ષ્ય ક્યાં હોય છે? બાહ્ય. સવારના પૂરમાં ઉઠીને આજ કોણ આવ્યું, કોણ આવશે, કોને સારું લાગશે, ક્યાં જશું, કોને શું કહેશું, આખું બાહ્યથી જ આ જીવન ચાલી રહ્યું છે. બાહ્ય લક્ષથી જ પર કથા અને પર વાતની અંદર સમગ્ર જીવન વહી જાય છે. એ ક્યારેય બાહ્યનું જે થવું હોય તે થાય, જે હશે તે હશે. પોતે સ્વમુખ થયો, અંતર્મુખ થયો, પોતે પોતાના કર્મોના ઉદયને વેદવા માટે થઈ અને પુરુષાર્થી થયો એવું બનતું નથી. ક્યાં લક્ષ્ય છે? બાહ્યમાં. આંતરિક ચિત્તની અવ્યવસ્થા છે. આપણે અંદરમાં કાંઈ ઠેકાણું નથી. ક્લેશ, સંક્લેશ, રાગ, દ્વેષ, હર્ષ, શોક, એટલા બધા પરિણામો અવ્યવસ્થિતપણે ચાલ્યા કરે છે. જ્ઞાની કહે છે કે આંતરિક ચિત્તમાં અમે સ્વસ્થ છીએ, ઉદય જેમ આવે તેમ અવિષમપણે, અધીનપણે, બળવાનપણે વેદીએ છીએ, પણ બાહ્યમાં અવ્યવસ્થા છે. હવે તમે મુમુક્ષુ સાથે અમારે કેમ રહેવું, કેમ વર્તવું, એમાં અત્યારે અમારો ઉપયોગ છે. બાહ્ય ચિત્તની અવ્યવસ્થા, આ જ્ઞાની દશા અને અજ્ઞાની દશા. જ્યારે જીવને પરમાર્થની સમજણ આવે ત્યારે એનું આંતરિક ચિત્ત વ્યવસ્થિત અને બાહ્ય ચિત્ત અવ્યવસ્થિત. બાહ્ય ચિત્તની અવ્યવસ્થા એ એની અંતર્મુખતાની નિશાની છે, લક્ષણ છે. કે ભાઈ, અત્યારે એક જગ્યાએ કૃપાળુદેવે અગાઉ લખ્યું હતું સૌભાગભાઈને કે કોઈ ઠેકાણા વિનાની અમારી દશા છે. એટલે તમે જો દુનિયાદારીના માપથી તમે અમને જો માપશો તો અમે તો ઘેલછા છીએ એવું લાગે. એક પ્રકારની ઘેલછા છે, કારણ જ્ઞાનીનો ચિત્તનો ઉપયોગ ઉદિત કર્મને વેદન અર્થે અને તે વેદનમાં તે કર્મ નિવૃત્ત થાય એ અર્થે ચાલે છે. અજ્ઞાની એ બાહ્ય ઉપર લક્ષ આપે છે, હજુ એણે બીજાની દ્રષ્ટિએ જીવવું છે. લોકસંજ્ઞા એ જીવનનો આધાર છે, અને અહીંયા સ્વસંજ્ઞા આત્મસંજ્ઞા એ જીવનનો આધાર છે. એટલે કે છે કે તમ મુમુક્ષુ પ્રત્યે જેમ વર્તવું જોઈએ તેમ અમારાથી વર્તી શકાતું નથી, તે ક્ષમા યોગ્ય છે. તમે અમને ક્ષમા કરજો, કેમ કે ક્ષમાને યોગ્ય છે. આમાં કોઈ અમારો દોષ કે અપરાધ જોશો નહીં કે અમે જ્ઞાને કેમ ધ્યાન ન આપ્યું. ધ્યાન આપે જ્ઞાની નહીં, એ તો વ્યવહારિક વાણીઓ થયો. આવો આવો, તમારી બધી વ્યવસ્થા રાહ જોતો ઊભો હોય આ ગુરુ છે. જ્ઞાની પોતાની નિજાનંદની મસ્તીની અંદર પોતાના ઉદય કર્મને વેદવામાં વ્યસ્ત છે. એને તો કોણ આવે અને કોણ જાય એની સાથે શું સંબંધ છે, શું સંબંધ છે એનો. અને જ્યાં આ વિશેષ દેખાય છે ત્યાં સમજી લેવું કે કંઈક વાત ઉલટી છે, વાત ઉલટી છે. કૃપાળુદેવ કે છે અમારાથી તમારા પ્રત્યે જેમ વર્તવું જોઈએ તેમ અમારાથી વર્તી શકાતું નથી, તે ક્ષમા યોગ્ય છે, ખચિત ક્ષમા યોગ્ય છે. એ જ નમ્ર વિનંતી અંબાલાલને કહે છે કે તમે જરાય એ પ્રકારનો મનમાં વિકલ્પ લાવશો નહીં. ક્ષમા યોગ્ય છે એટલે તમારે અમને ક્ષમા કરવી જોશે. તમે કોઈ પણ પ્રકારનો બીજો ભાવ લાવશો તો એ તમારા બંધનું કારણ બનશે. જ્ઞાની પ્રત્યે આપણે જાણતા ન હોય ને એવા ભાવ કરીએ તો એ ભાવ પણ બંધનું કારણ બને છે. એટલે સામાજીવની કરુણા કેટલી, જેમ આગળ 339માં કહ્યું કે દોષ અમારો છે, કર્મ અમે બાંધ્યા છે. આ તો એ જીવને અમારી ખોટી ટીકા કરીને એને બંધ ન થાય એ માટે અમે આ મજૂરી જેવું વેઠ જેવું કામ કરીએ છીએ. કેટલી જ્ઞાનીની કરુણા છે કે પોતાના નિમિત્તે પણ કોઈ જીવ ભારે કર્મો બાંધે નહીં. અને સ્થિતિ સ્પષ્ટ બતાવી દે, આ કંઈ વ્યવહાર જગતની રીત વાત નથી. તમારે આમ કરવું જોઈએ, અમારે આમ કરવું જોઈએ, અમે આમ કર્યું ને તમે આમ કરતા નથી ને અમે તો તમારા માટે મરીએ છીએ ને તમે અમારે સામું નથી જોતા તો મરો તમે ભાઈ તમારા, પણ અમે સામું જોવા નવરા નથી. આ લોક વ્યવહાર નથી, પરમાર્થ વ્યવહાર છે, અંતર્મુખતાનો વ્યવહાર છે. ઉદયાધીન જે છે ચિત્તની સ્થિતિ એ બાહ્યમાં અવ્યવસ્થિત છે, અંતરમાં પૂરી વ્યવસ્થિત છે. સુવ્યવસ્થિત છે કે આ ઉદય આવ્યો એ ઉદય વેદ્યા વિના ટળે એમ નથી, અને એને એવી રીતે વેદવો કે વેદતા નવા કર્મો બંધાય નહીં. આત્માને અનાદિકાળનું જે બંધન છે એ તો કર્મનું બંધન છે, અને કર્મનું બંધન ઉદયના રૂપે દેખાય છે. તો ઉદય તરફ દ્રષ્ટિ હોય અને નવા કર્મો ન બંધાય એવી સચેતતા હોય, જાગૃતિ હોય, સાવધપણું હોય, તો એને બાહ્યમાં કોઈ વ્યવસ્થાની જરૂર નથી. શું કામ બાહ્ય વ્યવસ્થામાં પડે? બાહ્ય છે એ તો સ્નેહનું કારણ છે, રાગનું કારણ છે, માનનું કારણ છે, સત્કાર પૂજાનું કારણ છે. આમાં જ્ઞાનીનો ઉપયોગ હોય? જ્ઞાની કહે છે અવ્યવસ્થા છે અમારા ચિત્તની, પણ બાહ્ય, અને એનું કારણ છે ઉપાધિનો યોગ છે. અને ઉપાધિનો યોગ સામે ચાલીને અમે અત્યારે ઊભો નથી કર્યો, ઉંબાડીએ હડગાવ્યા નથી અને પછી કહેવું કે મારે ઘણી ઉપાધિ છે. ચારેય બાજુ તો પૂરા હળગાવે છે અને પછી કહે કે ઉપાધિ ઘણી છે, ઉપાધિ ઘણી છે, નોહ અહીંયાથી નવા નવા આરંભ સમારંભ કરીને પથારો પાયથરા કરે છે, પછી કે કામ ખૂટતું જ નથી. પણ કામ ક્યાંથી ખૂટે? તે કામ જ પાથરવાનું કર્યું છે, સમેટવાનું તો કર્યું જ નથી. ક્વચિત અવ્યવસ્થાને લીધે અમારાથી વર્તી શકાતું નથી તે ક્ષમા યોગ્ય છે. આ કરુણા જ્ઞાનીની 779 મુંબઈ માગસર સુદ 3 સોમવાર 1950. વાણીનું સંયમન શ્રેયરૂપ છે, તથાપિ વ્યવહારનો સંબંધ એવા પ્રકારનો વર્તે છે કે કેવળ તેવું સંયમન રાખીએ પ્રસંગમાં આવતા જીવોને ક્લેશનો હેતુ થાય. માટે બહુ કરી સપ્રયોજન સિવાયમાં સંયમન રાખવું થાય તો તેનું પરિણામ કોઈ પ્રકારે શ્રેયરૂપ થવું સંભવે છે. ફરીથી, કેમ કે આ વાત સીધે સીધી પકડાય નહીં. કૃપાળુ દેવ તો હું કહું છું મનોવિજ્ઞાન, સાયકોલોજી જેને આજની દુનિયા કહે છે, 21મી સદીમાં હજી તો જન્મ છે, કોઈએ જન્મ લીધો નથી. આવા મનોભાવને પકડીને જે વાત કરે કે વાણીનું સંયમન શ્રેયરૂપ છે, વાણીનું સંયમન, વાણી ઉપરનો સંયમ એ શ્રેયરૂપ છે, મૌન મનોગુપ્તિ આ વાણીનું સંયમ, જરૂર ન હોય તો નહીં બોલવાનું, ભાષા સમિતિ, જરૂર વિના એક અક્ષર પણ બોલવો નહીં. જેમ ગાંધીએ લખ્યું કે આ વાણિયાએ જરૂર ન હોય તો એક અક્ષર લખ્યો નથી, એને કોમા કે પૂર્ણવિરામ પણ એકે કાણો કે માત્ર વધારે કે ઓછો લખ્યો નથી. અને કૃપાળુદેવે પોતે કહ્યું કે અમે મોક્ષમાળાની પાઠની અંદર જિનેશ્વર ભગવાને જે કહ્યું છે એનાથી કંઈ ન્યૂનાધિક કહ્યું, કાંઈ ફેરફાર કરવાની જરૂર. તોડી તોડીને શબ્દો બોલવા, વિચારી વિચારીને વાણીને પ્રયોગમાં લાવવી, આવો અદ્ભુત સંયમ જ્ઞાનીઓને વર્તે છે. વાણી છે એ તો જ્ઞાનનું બાહ્ય સ્વરૂપ છે, પણ જ્ઞાન અગાધ છે, સમુદ્ર જેટલું વિરાટ છે, અતાગ છે, અને વાણી તો અલ્પ છે. એટલો એટલો જ્ઞાનનો સાગર છે, છતાં બોલે થોડું, અતિ અલ્પ, જરૂર હોય તો જ. મૌનથી ચાલે તો વાણીનો પ્રયોગ ન કરે. ગુરોસ્તુ મૌનમ શિષ્ય વ્યાખ્યાનમ, ગુરુનું મૌન શિષ્યનું વ્યાખ્યાન થઈ જાય. ચંડ કૌશિકની સામે બોલવાની આવશ્યકતા હતી નહીં. તેમ અનેક જીવો સાથે, અને જ્યાં બોલવું પડે તો ત્યાં એનો ઉપયોગ બિલકુલ પ્રમાણમાં થાય. સંયમપૂર્વકની વાણી, એ સંયમપૂર્વકની વાણી એટલે જેમાં કશાય ન હોય, જે વાણીને બોલવામાં કશાયનો પ્રયોગ ન હોય, કશાયનું બળ વાપરવું ન પડે. તો સંભાવથી આવેલી વાણી, કરુણાથી આવેલી વાણી, આત્મીયતાથી આવેલી વાણી, ભાવપૂર્વક બોલાયેલી વાણી, આત્માના સમતાપૂર્વક રસથી કહેવાયેલી વાણી, વાણીનું સંયમન છે. આ વાણીમાં સંસારના રંગ ન લાગે એ શ્રેયરૂપ છે. તથાપિ મૌન થઈ જાઓ એમ એ કહે છે, તો કહે છે તથાપિ વ્યવહારનો સંબંધ એવા પ્રકારનો વર્તે છે કે પોતાની દશા બતાવે છે, અમે એવા વ્યવહારમાં જોડાયેલા છીએ, ભાગીદારો સાથે, ધંધામાં, કુટુંબમાં, વ્યવહારમાં, સમાજમાં. તથાપિ વ્યવહારનો સંબંધ એવા પ્રકારનો વર્તે છે કે કેવળ તેવું સંયમન રાખે પ્રસંગમાં આવતા જીવોને ક્લેશનો હેતુ થાય. અમે જો ન બોલીએ તો અમારા પ્રસંગમાં આવતા જીવોને ક્લેશનો હેતુ થાય. ક્લેશ થાય. ન બોલવાનું કોઈ વિપરીત પરિણામ થાય. કોઈ વાર ન બોલીએ તો એમ થાય કે આની સંમતિ છે, એમ માની લેવામાં આવે. જ્યારે જીવ કોઈના પ્રસંગમાં વર્તતો હોય ત્યારે એણે મૌન રાખવું કે સંયમ રાખવો એ એની વિવેક બુદ્ધિ ઉપર આધાર છે. કે બોલવું, જો પોતાનું મૌન એ સામાના જીવની અંદર ક્લેશનો હેતુ થાય તો મૌન શ્રેયકર નહીં. તેવું સંયમન રાખે પ્રસંગમાં આવતા જીવોને ક્લેશનો હેતુ થાય માટે બહુ કરી મોટે ભાગે સપ્રયોજન સિવાયમાં સંયમન રાખવું. પ્રયોજન હોય તો બોલવું, એ સિવાય સંયમન રાખવું તો મૌન રહેવું, પણ પ્રયોજન હોય ત્યારે બોલવું. પ્રયોજન એટલે જે તે પ્રસંગની અંદર એવી આવશ્યકતા, આ એની વિવેક બુદ્ધિ છે કે બોલવું કે ન બોલવું. એ સંયમન રાખવું થાય તો તેનું પરિણામ કોઈ પ્રકારે શ્રેયરૂપ થવું સંભવે છે. સામાન્ય રીતે વાણીનું સંયમન જ રાખવું, પણ એ જો જીવ પ્રસંગમાં વર્તતો હોય તો પ્રસંગમાં વર્તતા જીવોને ક્લેશનો હેતુ ન થાય તે માટે થઈ અને એમને પ્રયોજનની અંદર બોલવું, સપ્રયોજન બોલવું. સપ્રયોજન એટલે કોઈ હેતુપૂર્વક, કોઈ અર્થપૂર્વક, કોઈ ઉદ્દેશપૂર્વક, કોઈ આવશ્યકતા જણી ગણીને બોલવું. એ સિવાય સંયમન રાખવો, બાકી એને. એટલે મૌનની અંદરનો બે વાત મૂકી છે કે જ્યાં જરૂર પડે ત્યાં મૌન રહેવું એ પણ એક પ્રકારનો અપરાધ છે, અને જ્યાં વગર પ્રયોજને બોલવું એ પણ એટલો જ અપરાધ છે. આને કહેવાય છે ભાષા સમિતિ. સાધુના વ્યવહારની અંદર આગમમાં જે આપણને સૂત્ર આપ્યા છે સંયમના, એમાં અષ્ટપ્રવચન માતામાં 5 સમિતિ અને 3 ગુપ્તિ, મન વચન અને કાયા 3 યોગ આ જીવને મળ્યા છે, એના સંયોગમાં આ જીવ જીવે છે. તો મૂળ ધર્મ તો ગુપ્તિનો છે, મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ, પણ જીવ વ્યવહારમાં છે, સિદ્ધ નથી, સિદ્ધપદની અવસ્થામાં નથી, વ્યવહારમાં છે. તો વ્યવહારમાં છે તો એને પ્રયોજન છે, શરીર છે, આહારનું પ્રયોજન છે, વાણી છે, ભાષાનું પ્રયોજન છે, અને મન છે એ વિચારનું પ્રયોજન છે, કૃતિનું પ્રયોજન છે. ક્રિયા એ વિચારીને કરે. હવે તે સમયે જે સાધુ છે, સાધક છે, મુમુક્ષુ છે, જિજ્ઞાસુ છે, એણે મન વચન કાયાથી પરમાર્થ માર્ગ એ સાધવાનો છે, સાધના કરવાની છે. એ સાધનાની અંદર એ પરમાર્થ વ્યવહાર છે, પરમાર્થ મૂળ વ્યવહાર એને કહેવાય, કે જે વ્યવહારનો લક્ષ્ય પરમાર્થની પ્રાપ્તિ છે એવો વ્યવહાર શાસ્ત્રકારોએ આપણને આપ્યો છે. કે વ્યવહાર એ પણ આરાધવાનો છે કે જે વ્યવહાર પરમાર્થ પ્રત્યે દોરે, પરમાર્થની પ્રાપ્તિ કરાવે, પરમાર્થનો હેતુ થાય, એવો પરમાર્થ મૂળ વ્યવહાર. વ્યવહાર મૂળ વ્યવહાર નહીં, પરમાર્થ મૂળ વ્યવહાર, જેનું મૂળ પરમાર્થ છે, એવો વ્યવહાર કરવો પડે તો ચાલવું પડે. સાધુની આચારસંહિતામાં ચાલવું છે તો તેની અંદર ગમનાગમન છે. તો એ ગમનાગમન કેવી રીતે કરવું? સમિતિપૂર્વક કરવું, ભાષા સમિતિ, એમ આહાર માટે એષણા સમિતિ, એમ એને સાધુને વ્યાખ્યાન આપવું, બોધનું દાન કરવું, બોધિદાન કહેવાય છે. એ બોધિદાન છે એ પણ એની ભાષા સમિતિ છે. તો આ પ્રકારનું સપ્રયોજન વ્યવહાર. સપ્રયોજન એટલે પરમાર્થને સાધતા સાધતા પ્રસંગમાં આવતા જીવોમાં ક્લેશનો હેતુ ન થાય. એ સિવાયના પ્રસંગની અંદર સંયમન રાખવું, પણ સપ્રયોજનનો પ્રસંગ હોય તો ત્યાં એ પ્રકારનું સમિતિપૂર્વક તે કરવું, તો તેનું પરિણામ કોઈ પ્રકારે સહયરૂપ થવું સંભવે છે. કેટલો અનેકાંત માર્ગ આ બે વાક્યની અંદર આપ્યો છે, કેટલો વિવેક આપ્યો છે કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું, તે ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જન. એ યોગ્ય શું છે, પ્રયોજન શું છે, સપ્રયોજન હશે તો બોલવું, અને સંયમન જો પ્રયોજન ન હોય તો એ સિવાયમાં સંયમન રાખવું થાય તો શ્રેયનું કારણ થાય, નહીં તો આપણું મૌન કોઈ જીવની અંદર ક્લેશ પરિણામ આવે તો એ પણ અહિતનું કારણ થાય. કેમ કે સામા જીવની અંદર ક્લેશ થશે એ ક્લેશથી આર્ત ધ્યાન થાય, ક્લેશથી રૌદ્ર ધ્યાન થાય, તો એ પણ જ્ઞાની કહે છે ના, એ થવું જોઈએ નહીં. નીચેનું વાક્ય તમારી પાસે લખેલા વચનોમાં લખજો. આ પત્ર છે એ પણ અંબાલાલભાઈ ઉપર લખે છે. જો કૃપાળુદેવ કેવું ઘડતર કરે છે, મુમુક્ષુઓનું કેવું ઘડતર થાય છે. હવે તમારી પાસે ઘણા વચનો લખ્યા છે, અંબાલાલભાઈનું કામ જ એ કે કૃપાળુદેવના પત્રો, કૃપાળુદેવે લખેલા પદ અને કૃપાળુદેવે કહેલા બોધવાક્યો આ બધાનો સંગ્રહ કરવો. એટલે આપણું વચનામૃત છે આ અંબાલાલભાઈએ કરેલી કામગીરી, એનું આ પરિણામ છે કે પરમ કૃપાળુદેવે જે જે કંઈ વાણી રૂપે કહ્યું છે એને શબ્દસ્થ એના જ શબ્દોમાં યથા તથ્ય મૂકવું, આટલું જબરજસ્ત કામ જો કોઈ એક પુરુષે કર્યું હોય કે શ્રીમદ રાજચંદ્ર આપણને જીવતા જાગતા આપ્યા હોય તો અંબાલાલે આપ્યા. એનું આજે પણ અક્ષરધ્યેય શ્રીમદ રાજચંદ્રનો, બોધ સ્વરૂપ શ્રીમદ રાજચંદ્ર, જ્ઞાન સ્વરૂપ શ્રીમદ રાજચંદ્ર આપણી પાસે વિદ્યમાન છે, શ્રીમદ રાજચંદ્ર એ ગ્રંથના રૂપમાં, અને એનું જો કોઈ નિમિત્ત હોય તો તે અંબાલાલ છે. હવે એ વચનો લખતા હતા ખંભાતમાં જે બધા આવ્યા હતા મુમુક્ષુઓને ખ્યાલ હશે, આવડા આવડા ચોપડા અંબાલાલભાઈ બધું જાતે લખતા હતા, એમાંથી આ વચન મળે. એ 8 ચોપડાઓ લખાયા હતા, મોટા મોટા બાઇન્ડિંગ કરેલા પડ્યા છે એમના જ હસ્તાક્ષરમાં, અને એ પાછા લખી અને કૃપાળુદેવને વાંચવા મોકલતા, પાછા વળી પાછા આવે, ક્યાંક ફેરફાર કૃપાળુદેવે કરી આપ્યો હોય તો એ પણ છે, અને પછી આ વચનામૃત પ્રસિદ્ધ થયું. તો અંબાલાલભાઈએ આવી કામગીરી કરી છે, કૃપાળુદેવથી એક વર્ષ નાના, અને કૃપાળુદેવનું 33 વર્ષે તો દેહાવસાન થયું, તો તે સમયે એની ઉંમર 32, અને એને છેલ્લા 9 વર્ષમાં સંપર્ક થયો હતો, તો આ લગભગ 22-23 વર્ષનો નવજુવાન, એની 32 વર્ષની ઉંમરની અંદર આખું વચનામૃત એમણે હાથે લખીને આખા ચોપડે ચોપડા, કેટલું જબરજસ્ત કામ કર્યું હશે. એ વચનામૃત લખાયા હશે એનું એક દાખલો આપ્યો છે કે તમારી પાસે લખેલા વચનોમાં લખશો, કૃપાળુદેવ એક અંબાલાલ કહે છે કે આમાં ઉમેરી દેજો, તમે જે લખ્યું છે એમાં વાક્ય, નીચેનું વાક્ય તમે લખશો, તમે જે વચનો લખ્યા છે એમાં શું વાક્ય છે. જીવનું મૂઢપણું ફરી ફરી, ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે વિચારવામાં જો સચેતપણું ન રાખવામાં આવ્યું તો આવો જોગ બન્યો તે પણ વૃથા છે. જીવનું મૂઢપણું ફરી ફરી, ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે વિચારવામાં જો સચેતપણું ન રાખવામાં આવ્યું તો આવો જોગ બન્યો તે પણ વૃથા છે. શું જોગ બન્યો છે? પરમ કૃપાળુ દેવ જેવો પરમ જ્ઞાની પુરુષનો પ્રત્યક્ષ યોગ થયો છે. જ્ઞાની મળ્યા, સદગુરુ મળ્યા, સત્પુરુષ મળ્યા, એમનો બોધ મળ્યો, વિતરાગ પરમાત્મા મળ્યા, એમનું શાસન મળ્યું, આ જોગ છે.
દશાન એવી જ્યાં સુધી જીવલ હે નહીં જો મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રો.
આત્મસિદ્ધિની અંદર સનાતન સિદ્ધાંતો અને સૂત્રોની ગૂંથણી છે. બરોબર બેસાડી દે ગાથાની અંદર કે એક પોતાની દશા પાત્રતા અને બીજો મળવો જોઈએ જોગ, આ બેનો સમન્વય થવો જોઈએ, જોગાનો જોગ. ત્યાં સુધી મોક્ષ માર્ગ પામે નહીં જીવ. દશા પ્રાપ્ત કરી અને જોગ ન મળ્યો તો, અને જોગ મળ્યો અને દશા ન હોય તો મોક્ષ માર્ગ મેળવવા માટે આ બંને વસ્તુને લક્ષમાં લેવી જોઈએ. દશા અને જોગ, સત્પુરુષનો જોગ, જ્ઞાનીનો જોગ, ગુરુનો જોગ, બોધનો જોગ, શાસનનો જોગ, આવા વ્યવહારનો જોગ, આવી નિશ્ચયની પ્રાપ્તિનો જોગ, એ મળવો જોઈએ. અને પોતાની એ જોગને અનુરૂપ એ જોગને ઝીલવા માટે દશા હોવી જોઈએ. સરસ મજાનું ઉત્તમ બીજ છે, એ બીજની અંદર એટલું સરસ મજાનું વૃક્ષ થવાની સંભાવના છે, સુગંધિત પુષ્પો પણ થાય અને સારા સારા મજાના ફળ પણ આપી શકે એવી તાકાત બીજની છે, પણ ભૂમિ ન મળે તો એ બીજને યોગ્ય એવું ક્ષેત્ર જોઈએ. એમ જ્ઞાનીઓનું આ બોધ બીજ તો છે જ ચારે બાજુ, જ્ઞાનના રૂપમાં, ગ્રંથના રૂપમાં, સત્સંગના રૂપમાં, પણ એ બીજ એનો અંકુર ક્યાં ફૂટે? ભૂમિની અંદર. એ દશા, એ જે બોધ સાંભળનાર છે, બોધ ઝીલનાર છે, એની પોતાની દશા જોઈએ. એ દશાના સમ્યક દશા જોઈએ, અસમ્યક નહીં, વિકૃત નહીં. જમીન તો ઉકેડાની પણ છે અને જમીન ખેતરની પણ છે, જમીન બગીચાની પણ છે. વિશુદ્ધ કરેલું ક્ષેત્ર કે જેમાં આ બીજનો અંકુર ફૂટે, બીજનું વૃક્ષ થવાની સંભાવના છે, એવો એનો જોગ જો મળે ત્યારે દશા પણ જોઈએ. આ બંનેનો મેળ થવો જોઈએ. દશા છે એ વ્યવહાર માર્ગ છે અને બોધ છે એ નિશ્ચય માર્ગ છે. નિશ્ચય માર્ગ અને વ્યવહાર માર્ગની સંધિ ન થાય, કેવળ દશા હોય અને બોધ ન પ્રાપ્ત થાય, નિશ્ચય લક્ષમાં ન આવે, તો પણ જીવ મોક્ષ પ્રાપ્ત ન કરી શકે. અને બોધ ખૂબ છે એની પાસે, તત્વજ્ઞાન ઘણું છે, પણ શુષ્ક જ્ઞાની છે, દશા નથી, દશા નથી. તો એ બોધનું બીજ બીજ રૂપે નહીં આવે, કારણ કે બીજ હોય તો અંકુરિત થાય, એ બીજ રૂપે નથી, શુષ્ક જ્ઞાન છે. આ બંનેનો સમન્વય એ કરવા માટે થઈને જોગ બની ગયો હવે એક આવો અદ્ભુત, જેનું ચોથા કાળને વિશે જન્મવું એ પણ દુર્લભ, એવા પુરુષનું અવતરણ આ કાળમાં થયું. જોગ તો અદ્ભુત, સુભાગભાઈએ કહ્યું અનંત કાળે પણ આવો જોગ મળવો વિકટ છે. અનંત કાળે, જેટલો તેટલો સમય નહીં, અનંત કાળે પણ આવો જોગ મળવો વિકટ છે. અધૂરપ ક્યાં છે? પોતાની દશામાં. દશાની અધૂરપ છે, જોગની પૂર્ણતા છે. સામગ્રી જોઈએ, જે બોધ જોઈએ, જે સ્પષ્ટતા જોઈએ, જે તત્વજ્ઞાન જોઈએ, એ બધું જ આપી દીધું છે, કંઈ બાકી નથી રહ્યું આપણને. એ તો પૂરેપૂરું મળ્યું છે, હવે ખામી ક્યાં છે? આપણી અપેક્ષાએ. સો ફાર એઝ અધર એન્ડ ઇઝ કન્સર્ન, એમણે તો પૂરેપૂરું આપી દીધું. જ્ઞાનીઓએ કહેવામાં કંઈ બાકી રાખ્યું નથી, પણ જીવે કરવામાં બાકી રાખ્યું છે. બાકી જે કંઈ ઉણપ હોય તો દશામાં છે, વ્યવહારમાં છે. વ્યવહાર ખોટો છે, પરમાર્થને પ્રેરે એવો નથી. એ વ્યવહારમાં સ્વચ્છંદ છે, એ વ્યવહારમાં મતી કલ્પના છે. જ્ઞાનીએ આ એક જબરજસ્ત વાક્ય લખ્યું છે કે જ્યારે જોગ બને જીવને, અને પ્રત્યેક કાળની અંદર સત એને જ કહેવાય કે જે ત્રણેય કાળની અંદર વિદ્યમાન છે, જેનું હોવાપણું ત્રણેય કાળમાં છે, અબાધિતપણે છે, એનું નામ સત. એનું નામ સત. તો જ્યાં સુધી જોગનો પ્રશ્ન છે ત્યાં સુધી જોગ તો છે જ. આગળ જ્ઞાની વર્તમાનમાં હોય, થાશે કાળ. જ્ઞાનીનો જોગ આ પૃથ્વી સત્પુરુષ રહિત થઈ નથી, થઈ થવાની પણ નથી. જો સત્પુરુષ રહિત આ ધરતી હોય તો કૃપાળુદેવ કહે છે બાકીના બધા ઋત, સતની સાથે ઋત જોડાયેલું છે. ઋત શું છે? તો કે સૂર્ય કોના માટે ઉગશે, મેઘ કોના માટે વરસશે, આખું ઋતુચક્ર ચાલે છે. એક બાજુ સત છે ને બીજું ઋત છે, એકબીજા સાથે સંકળાયેલા, પરસ્પર પરિણામી છે. તો આ ઋત ક્યાંથી રહેશે? કોઈ નિયમ નહીં રહે. આ બધા વસુંધરાના નિયમ છે, કુદરતના કાયદાઓ છે, આ બધી પ્રકૃતિની બધી આખી વ્યવસ્થા છે. એ વ્યવસ્થાનું કેન્દ્ર સત છે. હવે જીવને જોગ મળે છે. આ કાળમાં પણ મુશ્કેલી હોય તો શેની છે? પોતાની દશાની. જે મુશ્કેલી છે, જે કાળ છે, એ કાળ કોને નીડો છે? સતને નથી નીડો, પણ જીવને પોતાની દશાને નીડો છે. જીવોની પરમાર્થ વૃત્તિ ક્ષીણ થઈ જાય, જીવોની પુરુષાર્થની અલ્પતા થઈ જાય, જીવોની જે મોહ છે દશા એ વધુ વર્ધમાન પ્રભાવી થઈ જાય, પર પુદ્ગલ આધારિત જીવન થાય. આજે રોજે રોજ આપણે જોઈએ કાલ કરતાં આજનું જીવન અને આજ કરતાં આવતીકાલનું જીવન, એ સત આધારિત વધતું જાય છે કે અસત આધારિત? અસતના પ્રભાવથી જીવન વધતું જાય છે. રોજે રોજ સતનો પ્રભાવ ઓછો થતો જાય છે અને અસતનો. અને આપણે જુઓ હવે આપલા પણ અવરચંડાય, આપણે એમ કહે છે કે રોજ રોજ આપણે પ્રગતિ કરીએ. પ્રગતિ કરવાનો અર્થ શું? કે તારું સત ઓછું થતું જાય અને પરપુદ્ગલનો પ્રભાવ સમાજમાં, જીવનમાં, કુટુંબમાં વધતો જાય. કાલે 10 સાધન હતા, આજે 100 સાધન છે અને આવતીકાલે 1000 સાધન. તો જીવ સાધનથી જીવતો થાય, સ્વત્વથી નહીં. અને આપણે કહીએ કે ઘણી પ્રગતિ કરી. તમે ધર્મની વાત કરો છો પણ આ જુઓ તો ખરા, નહીં તો આપણે કોઈથી પ્રગતિ જ નહીં કરી શકીએ. અને એવા પાછા 5 સ્ટાર આપણને ચેલ ગુરુઓ મળી જવાના કે જે કહે કે પ્રગતિ જુઓ હવે દેશની. અત્યારે સ્વત્વ ગયું, સત્પ્રભાવહીન કર્યું, જોગને વૃથા કર્યો. આર્ય દેશ વિતરાગ પુરુષનું શાસન, અને એ મળ્યા પછી અને કોઈ ખુમારી નહીં, અને આ પૂતગલની આગળ રાંક થઈ ગયો. આ જીવ પૂતગલ આગળ રાંક થઈ ગયો. આને કહેવાય મૂઢપણો. આ દ્રષ્ટિ કેવી છે? મૂઢ. પોતાનું સ્વત્વ, પોતાની શક્તિ, પોતાનું તેજ, પોતાની પ્રજ્ઞા, અનંત ગુણનો સ્વામી પોતે, અનંત શક્તિનો ધારક, અનંત વીર્યનો ધણી. અને આવી પામર દશા બેહાલ, એને એના લક્ષમાં ન આવે અને ક્ષુલ્લક વસ્તુથી પ્રભાવિત થાય, આ જીવની અવસ્થા કેવી કહેવાય? મૂઢ. આ મૂઢ અવસ્થા છે, પરથી પ્રભાવિત થાય એ મૂઢ, અને સ્વથી પ્રજ્ઞિત થાય એ જાગૃત. સ્વશક્તિથી જાગૃત, સ્વબુદ્ધિથી જાગૃત, સ્વપ્રજ્ઞાથી જાગૃત, એને કોઈ બહારનું તત્વ પ્રભાવિત ન કરી શકે. પરથી પ્રભાવિત ન થાય. જેટલો પોતે જાગૃત હોય, પોતાના સ્વત્વ વિશે, શક્તિ વિશે, ગુણ વિશે, ધર્મ વિશે, એમ એ પરને ક્યાંય એનું કારણ માને. તો જીવની મૂઢ અવસ્થા અને જાગૃત અવસ્થા, પ્રાજ્ઞ અવસ્થા, પ્રાજ્ઞ, એ બેનો તફાવત શું છે? તો જલ્દી બીજાથી પ્રભાવિત થઈ જાય એ મૂઢ, બહારના આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય એ જીવની કઈ દશા બતાવે છે? મૂઢતા. વિચારવું, આ બધા સૂત્રો જ મળે છે. આ જેમ જેમ વિચારશું ને, અને વિચારવું કેના ઉપર? સ્વ ઉપર. કોકના ઉપર વિચારશો તો કોઈ દી એનો તાળો માળો મળશે? ક્યારેય નહીં મળે. સ્વ ઉપર જ વિચારો કે હું કેટલો બધો બીજાથી ઇમ્પ્રેસ થઈ જાઉં છું, એટલે પોતાનું ભાન ભૂલી જાય. જો કોઈ બીજાથી પ્રભાવિત થાય તો શું થાય? પોતાનું ભાન ભૂલી જાય. જીવનું મૂઢપણું ફરી ફરી, ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે વિચારવામાં, જો સચેતપણું ન રાખવામાં આવ્યું તો આવો જોગ બન્યો તે પણ અફળ છે, અયોગ છે. કેટલી જબરજસ્ત વાત મૂકી છે, કેમ કે સત સનાતન છે, શાશ્વત છે, પ્રત્યેક કાળમાં છે. પણ મુશ્કેલી એની સાથે જોગાનુજોગમાં દશાની છે. બોધ તો તૈયાર જ છે. સાચું શિષ્યપણું પ્રગટે તો ગુરુ દોડતા સામે આવે. આ શ્રદ્ધા છે. સાચું શિષ્યપણું પ્રગટે તો ગુરુ દોડતા સામે આવે. આ પરમાર્થ માર્ગનું રહસ્ય છે. જગતની અંદરનો કોઈ સાચો જિજ્ઞાસુ શિષ્ય ગુરુના અભાવથી રખડ્યો નથી. પણ કેટલાય ગુરુઓ સાચા શિષ્યો ન મળવાને કારણે હજી ભટકા કરે છે. સાચું શિષ્યત્વ મેળવવું, સાચું શિષ્યત્વ, પૂરી ઝંખના, ઝૂરણા, કૃપાળુદેવે શબ્દ મૂક્યો છે ઝૂરણા. નિષદિન નયન મે નિંદ ન આવે. અને એ પરમાર્થ માર્ગનું એમણે પોતે પોતાનું ચરિત્રણ કર્યું છે. દિવસ ને રાત એક પરમાર્થ સિવાય ખાવું નહીં, બોલવું નહીં, પીવું નહીં, સૂવું નહીં, અસવું નહીં, ભૂખ્યા રહેવું નહીં, બોલવું નહીં, મૌન રહેવું નહીં, બધું કેટલું લખ્યું છે. કંઈ ગમતું નથી. જબરજસ્ત પોતાની દશા ઉપર મૂઢપણું છે. જીવમાં મૂઢપણું આવી જાય છે ક્ષણે ક્ષણે, પરથી પ્રભાવિત. જે જે નિર્ણય લઈએ પરથી પ્રભાવિત. જીવનું મૂઢપણું. અને આ જ વાત પછી આગળ આવે છે. આ મૂઢપણું જો સમજાય તો વાત પછી સમજાશે કે એક આ જીવ દિશામૂઢ થયો છે. આ જીવ દિશામૂઢ થયો છે એટલે એને જ્ઞાનીનો બોધ લક્ષમાં આવતો નથી. પણ જો એ એક વારી અંતર્મુખ થાય તો સહજમાં એને મોક્ષ થાય. એક આ જીવ સમજે તો સહજમાં મોક્ષ છે, નહીં તો અનંત કાળે પણ નથી. આ જીવની સમજ બહારની અવસ્થા એ મૂળતા છે. સ્વયં સ્ફૂર્ત સમજ, સ્વરૂપ સમજ, જીવનું મૂઢપણું ફરી ફરી, ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે વિચારવામાં જો સચેતપણું ન રાખવામાં આવ્યું, સચેતપણું, સાવધાની, પ્રત્યેક સમયે વિચારવું, જે કંઈ નિર્ણય લઈએ ત્યારે વિચારવા, જે કંઈ પ્રસંગ બને ત્યારે વિચારવું કે આ મારું જે કંઈ મારી અંદરનો વિચાર આવ્યો છે, પ્રતિભાવ આવ્યો છે, જે પરિણામ મારા થયું છે, જીવનું પરિણામ જે થયું છે, અધ્યવસાય જે થયો છે, એ મૂર્તાના આધાર ઉપર છે કે પ્રજ્ઞાના આધાર ઉપર છે, બોધના આધાર ઉપર છે. જો બોધના આધાર ઉપર હશે તો એને કલ્યાણકારી હશે, અને મૂર્તાના આધાર ઉપર હશે તો બંધનકારી હશે. કલ્યાણકારી નહીં બની શકે, મંગલકારી નહીં બની શકે, બંધનું કારણ બનશે, કારણ કે એનો આધાર જ બધો પર છે, કસાય છે. સચેતપણું રાખવું એટલે વારંવાર વિચારવું, પોતાના નિર્ણયો, પોતાના વિચારો, પોતાની ઈચ્છા, એ જે કંઈ જાગે છે મનમાં વિકલ્પો, તરત વિચારવું. પર આધારિત છે કે સ્વ આધારિત છે? જો પર આધારિત હશે તો મૂઢતા છે, સ્વ આધારિત હશે તો સચેતપણું છે. એ સચેતપણું જો ન રાખવામાં આવ્યું તો આવો જોગ બન્યો તે પણ વૃથા છે.
વિષય કશાય સહિત જે રહામતી નાયો, પરિણામની વિષમતા તેને યોગ અયોગ.
યોગ થાય તો પણ પરિણામ અયોગમાં આવશે. કરોડપતિ બાપનો દીકરો થયો તો ભીખ માંગવાનો વારો આવે. આ પ્રારબ્ધની અવળી ગતિ છે. સચેતપણું નથી, સ્વત્વ ગુમાવ્યું છે, તો પરના આધાર ઉપર કોઈ સ્વામિત્વ ન થઈ શકે, ભોગવી ન શકાય. અયોગ ન થવો જોઈએ. આ યોગ વૃથા થાય છે. કૃપાળુ દેવ કહે છે, આવો યોગ વૃથા થશે જો સચેતપણું રાખવા મનાય. સદગુરુનો યોગ બને અને જીવ સચેત ન થાય, મૂઢ રહે. સદગુરુનો યોગ બન્યો અને જીવ સચેત ન થાય, મૂઢ રહે. અને કેટલાય લોકો તો મૂઢતા માટેનું કારણ શોધતા હોય છે, ગુરુ મળી ગયા હવે આપણે કઈ ચિંતા, અને પાછું ગામ આખામાં કીધા કરે, અરે ભાઈ હવે તો તારે મૂઢતા છોડવાની છે, વધારે સચેત થવાનું છે. એની બદલે આપણને તો ઘણીવાર આવા નિમિત્તો અવળા પડે છે, અવડા પડે છે. પેલા આપણા આલોચના પાઠની અંદર એક દોહરો આવે છે, જૈન થઈને વિષય કસાઈની અંદર પડ્યો. સરસ રીતે શબ્દ મૂક્યો છે.
એક કણક અરુકામિની દો મોટી તલવાર, ઉઠ્યો થો જિન ભજન કો બીચ મેલિયો માર.
પછીનું છે જ્યોતિન્દ્રભાઈ, છેલ્લે આલોચનાની અંદર એ પ્રકારનું કે તું વિષય કસાઈની અંદર પડી ગયો અને જૈન મતમાં જન્મીને. આ યોગ અયોગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કે શું કરવા આવ્યો તો અને શું કરી રહ્યો છો. તમે યોગ કેવો મળ્યો? અરે જો તારો સંસાર લંબાવવાનો હોત તો તને કોઈ ભોગીનો પનારો પડે. તને વિતરાગનો સાથ મળ્યો છે. એ જ બતાવે છે કે નિયતિ કઈ તરફ તને લઈ જાય છે. નિયતિ લઈ જાય છે તને મુક્તિ તરફ. અને આ જીવ મૂળતાને કારણે એનો સંસાર વધારે છે, એનું કારણ શું? મૂળતાને કારણે યોગ એને અફળ કર્યો. જૈન થયો અને જીવ પ્રત્યેની મૈત્રી જાગી નહીં. જૈન થયો અને અહિંસા ધર્મ જીવનમાં આવ્યો નહીં. શું કરવાનું? તો આમાં વૃથા થવામાં કોનો દોષ? યોગ તો બરોબર મળ્યો, જોગ તો તને બરોબર મળ્યો, પણ એટલે કૃપાળુ દેવે આ અંબાલાલભાઈ, સૌભાગભાઈ, મુનિશ્રી આ બધાને કહ્યું, અરે અમારો યોગ બહેનો છે અને તમે આ પ્રકારનો વિચાર કરો છો, બહુ વિચારવા જેવું છે. એટલે આ વાક્ય એને લખાવી દીધું અંબાલાલને કે હવે તમે લખી જ નાખો તમારી પાસેના, કે જીવનું મૂઢપણું ફરી ફરી ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે વિચારવામાં જો સચેતપણું ન રાખવામાં આવ્યું તો આવો જોગ બન્યો તે પણ વૃથા છે, બન્યો ન બન્યા જેવું થશે. અને એ વાત 270ના પત્રમાં કૃપાળુ દેવે સૌભાગભાઈને લખી હતી કે જે થાય તે થવા દેવું, અને કંઈ પણ પ્રકારનો અહંકાર આડો આવે તો એને પણ કોરે મૂકી અથવા અર્પણ કરી દેવો, અને તો જ પ્રભુ ઈશ્વર પ્રસન્ન થશે, નહીં તો તમારી ભક્તિ પણ ખોટી ને અમારો તમારો મેળાપ થયો એ પણ ખોટો. આ અમે તમને મળ્યા એનું ફળ નહીં. ઓહો, આવા પરમાત્મા જેવો જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ મળે અને જીવન વૃથા ચાલ્યું જાય, આવું વિતરાગ શાસન મળે અને જીવન વૃથા ચાલ્યું જાય. ક્યારેક તો વિચાર કરો કે મનુષ્ય તો 6 અબજ છે, કંઈ ખોટ નથી, રોજે રોજ લાખો પેદા થાય છે, એ મનુષ્યની કોઈ કિંમત નથી. પણ એ મનુષ્યતા સાથે આર્યભૂમિ, અધ્યાત્મની સંસ્કૃતિ અને એમાંય વિતરાગ દર્શન, જિનેશ્વરનો માર્ગ, સર્વજ્ઞની પરિપાટી, જૈનત્વના સંસ્કાર, ઉચ્ચ ગોત્ર અને એની અંદર આવું આત્માને કલ્યાણકારી એવું શાસન બોધ, કેટલું બધું જગતમાં સાહિત્ય છે, કેટલા ગ્રંથો છે, કેટલા પુસ્તકો છે, ઇન્ટરનેટ ઉપર, વેબસાઇટ ઉપર જિંદગી આખી પૂરી થાય તો નજર પણ નાખી શકાય નહીં, એટલું બધું દુનિયામાં છે. અને એક સાદું એવું 400 પાના 800 પાનાનું પુસ્તક છે, અથવા આત્મસિદ્ધિ જેવું કે સાવ નાની પુસ્તિકા. પ્રભુશ્રીએ કીધું કે સાવ નાની પુસ્તિકા છે પણ એ ઘણું મોટું સ્થાન્ય છે. આ હાથમાં આવી ગયું છે મોક્ષ માર્ગ, આવું મળ્યું અને એ યોગ વૃથા જાય? તો અહીંયા કહ્યું છે કે તે પણ વૃથા છે. સંદેશ એ લેવાનો છે કે આપણને મળેલા યોગનું મૂલ્યાંકન કરવું કોઈ વાર નિરાતે. આપણે કરીએ છીએ ખરા, પણ શેનું કરીએ છીએ? ના ના ના, મૂલ્યાંકન કરીએ છીએ. કાંઈ નહોતું, અહીંયા રહેતા હતા, આજે ઘરનું ઘર છે, દુકાન આપણી થઈ ગઈ, ઓછામાં ઓછું આની 25 લાખ તો કિંમત ગણાય, આની આ ગણાય, હિસાબ કરે બેઠો બેઠો. પ્રોટેક્ટર તો ખરા હો આપણા, બીજું આવે ને સમજાવવા માટે, એને પ્રભાવિત કરવા માટે, હું કેટલો હોશિયાર છું, નાખી દેતા એટલો માલ તો છે જ આપણી પાસે, પણ નાખી જ દેવાનો છે, એમાં નાખી દેતા બોલવાની શું જરૂર છે? મળ્યો નહીં પછી? નહીં 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 નહીં, જૈન ધર્મ સુધ પાય કે વર્તુ વિષય કશાય, એ અચરજ એ અચંબો જલમે લાગી લાય, એ અચંબો હોઈ રહ્યો.
जैन धर्म शुद्ध पाय के वर तू विषय कषाय एह अचंबा हो रहा जल में लागी लाय।
आ कोने केवू जैन थईने विषय कषाय नी अंदर गयो आ जल में आग लागी हवे क्या जाऊ। आ योग कहवाय जैनत्वनो योग मळ्यो અને જીવ વિષય કસાયની અંદર ભૂંડની જેમ જીવન જીવવા માંડ્યો। એને જૈનત્વ મળ્યું અને એને એને ભૂંડત્વની અંદર પરિવર્તિત કર્યો। આ વિષય કસાય તો ભૂંડનું લક્ષણ છે। અદ્ભુત વાત જ્ઞાનીઓ એક એક શબ્દમાં મૂકે। આ યોગ છે, આ વૃથા ન થવો જોઈએ। એ કહે છે કે આ મૂઢપણું જીવનું છે, વારંવાર વિચારવું। આપણે આપણું મૂલ્યાંકન કરીએ છીએ, પણ સાંસારિક પદાર્થોનું આત્મિક સંપત્તિનું મૂલ્યાંકન કર્યું? મારી પાસે કાંઈ નહોતું ને આટલું થયું અને પ્રોપર્ટી વધારે બતાવીએ છીએ, પોતાની ઉપલબ્ધિ બતાવીએ છીએ, આટલું કારખાનું, આટલી મશીનરી, આટલો માલ, આવો વેપાર, આ ઘર, આટલો પ્લોટ, આપણો પ્લોટ તો કોર્નરનો, આપણો પ્લોટ તો આવો તેવો, વખાણ કરવામાંથી જ ન, પણ ભાઈ એ પ્લોટમાં જ હમાઈ જવાનું છે, એ આખો પ્લોટ નહીં જોઈ, 6 ફૂટ હોય તો બસ છે। અરે ભાઈ, આ જ્યારે ભૌતિક સંપત્તિનું મૂલ્યાંકન જીવ કરે છે ત્યારે એણે પોતાની આત્મિક સંપત્તિનું મૂલ્યાંકન કર્યું કે હું જીવ છું, જગતમાં જીવ તો ઘણાય છે, પણ મારી પાસે વિતરાગનો માર્ગ છે, હું જીવ છું, મને આત્મા વિશેની થોડી સમજ છે, રુચિ છે, રસ છે, હું જીવ છું, હું જગતના જીવોને જીવ તરીકે જાણું એવી મારી પાસે મૈત્રીની દ્રષ્ટિ છે, ભગવાન મહાવીરની દેન છે કે મારામાં મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવ આ મને જન્મજાત મળ્યા છે, હું જીવ છું, એક એક જીવની જૈણા અને યતના એ મારા રગમાં છે, હું જીવ છું, કોઈને મારીને ખાવું, આહાર બનાવવો એ મારા બ્લડમાં નથી, એ મારા સપનામાંય નથી, હું જીવ છું, ક્યાંય દુરાચાર, ક્યાંય નશાખોરી આ ક્યાંય મારા બ્લડમાં સંભવી નથી, આ બધી મારી ઉપલબ્ધિ છે। કેટલી બધી મારી ઉપલબ્ધિ છે, સંસારમાં તો કેટલા જીવો છે, 6 અબજ છે, અને કેવી પ્રકારના છે, જૈનમાં ત્યારથી દુરાચારમાં છે, કૂટનીતિમાં છે, એવી પ્રકારના એ પણ મનુષ્યો છે અને તું મનુષ્ય છો। સંસ્કારિતાનું લેવલ જો તો ક્યાં એક લેવલ ને ક્યાં બીજું લેવલ, વૈચારિક સમૃદ્ધિ જુઓ તો ક્યાં એક અને ક્યાં બીજી, કોઈ જીવતાને છોડે નહીં, મારીને ખાય, જગતની અંદર આટલી ક્રૂર હિંસા અને એની અંદર મારા જીવનની અંદર આવી આ પ્રકારના જીવો પ્રત્યેનો દયાભાવ છે। આ જીવદયા આ અમારા જીવનમાં ક્યાંથી આવી? કઈ નિશાળમાં તો બધા ભણે છે, બધા ગામના છોકરાઓ એક જ નિશાળમાં ભણે છે, પણ મારામાં જીવ દયા છે નિશાળનું કારણ છે કે મારા શાસનનું કારણ છે? આ મને જે યોગ મળ્યો છે એ મારા જીવનની અંદર આ બધો કારણ છે, આ મારી સમૃદ્ધિ છે, એના ઉપર આપણે ક્યારેય મુસ્તાક થઈએ છીએ? પણ મારી ભૌતિક સંપત્તિ ઓછી ન થાય એની ચિંતા કરીએ કે ના ના, અહીંયા લાઈન દોરી થાય તો આપણો પ્લોટ કપાઈ જાય, અથવા તો અહીંયા તો ફલાણાનો રહેવા આવે તો આપણે ભાવ ઘટી જાય, બોલો, અહીંયા આમ થાય તો પછી આપણને મુશ્કેલી પડે, પણ તારી આત્મિક સંપત્તિ ઘટી જાય એનો કોઈથી મૂલ્યાંકન કર્યું? મારા સંસ્કારોની સંપત્તિ ઘટી જાય, મને મળેલો યોગ વૃથા થાય જો આવું થાય તો, આવા ભોગ જો જીવનની અંદર આવે તો મારો ત્યાગ આધારિત સંસ્કૃતિ અને સાધનાનું શું થાય? જીવની મૂઢતા શબ્દને બરોબર જો પકડાય તો જ વાક્ય સમજાશે, નહીં તો નહીં પકડાય। જીવની મૂઢતા શું છે? પરનો મહિમા છે, સ્વનો નથી, આ એની મૂઢતા। પોતે અનંત ઐશ્વર્યનો સ્વામી છે એનું એને ભાન નથી, પોતાપણાનું ભાન નથી, અને ક્ષુલ્લક ચીજો જે જગતની અંદર એના રૂપ રંગ રસ રાગ એનાથી એ પ્રભાવિત થઈ ગયો છે, દિશા ભૂલ્યો છે. એટલે દિશામૂઢ શબ્દ કીધો, જીવ દિશા ભૂલ્યો છે, ભાન ભૂલ્યો છે, સ્વભાન ભૂલ્યો છે. આ એનું મૂઢપણું છે. માટે જ્ઞાની કે છે આ મૂઢપણું ફરી ફરી વિચારવું, કે રોજ રોજે રોજ વિચારવું, ક્ષણે ક્ષણે વિચારવું, પ્રસંગે પ્રસંગે વિચારવું, સચેતપણે વિચારવું કે ક્યાંય મારામાં મૂઢતા વધી તો નથી ને. ચાર ચીજ લાવી અને આપણે કે કહો હવે આવું આપણી પાસે તો આવું છે, તો મૂઢતા તો નથી આવી ગઈ ને. સાધન હોવું એ એક વાત છે, અને સાધનથી પ્રભાવિત થઈ અને સ્વત્વને ત્યાં ગૌણ કરવું એ બીજી વાત છે. મૂઢતા નથી ને, જાગૃતિ છે પૂરેપૂરી, કે જે હશે એનાથી હું તો મહાન જ છું. એ છે તો ઠીક છે, અને ન હોય તો ઠીક. આ સચેત પણ હોય તો ઠીક, ન હોય તો ગયો. આવું મૂઢપણું એનાથી ક્યાંય પ્રભાવિત ન થાય. જળથી, પૂદગલથી, પર પદાર્થથી પ્રભાવી ન થાય, અને પોતે પોતાના સ્વરૂપથી, પોતાના સ્વભાવથી, પોતાની શક્તિથી, પોતાના અનંત ગુણોથી, પોતાની અનંત ધર્મોથી જે જીવ જાગૃત છે, અને જેને સ્વત્વનો મહિમા છે, આત્માનો જેને મહિમા છે, ચેતનનો મહિમા છે, આત્માથી સૌ હીન. જગતમાં ગમે તેટલી જગતમાં ચકાચોંધ બને એવી વસ્તુ હશે તો પણ આત્માથી તે હીન. એવો કોઈ ચમત્કાર, એવો કોઈ પ્રભાવયોગ આ જગતમાં નથી કે જે આત્મજ્ઞાનને વિશે સંભવે નહીં. 450 એક એક વાત જો પકડી લઈએ તો આ કૃપાળુદેવે આત્માનો મહિમા કેવો ગાયો છે. આવો મહિમા જેને વિશે જાગૃત છે એ પુરુષ જાગૃત છે, સચેત છે, અને જે પરથી પ્રભાવિત થતો જાય છે એને મૂઢતા કીધી છે. આવું મૂઢપણું ફરી ફરી ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે વિચારવામાં જો સચેતપણું ન રાખવામાં આવ્યું તો આવો જોગ બન્યો તે પણ. હવે આ એને લખાવી દીધું અંબાલાલના લખેલા વાક્યમાં, કે અલગ છે કે જેથી કરીને મારા વચનો જેથી કોઈ સાંભળનાર હોય, વાંચનાર હોય, તેથી આ એની આ વાક્ય એનાથી છૂટી જવું જોઈએ નહીં. કોઈ લખાયું આવો જોગ એટલે અમારા બોધનો જોગ જે તમને મળ્યો એ વૃથા છે. જ્ઞાનીનું જ્ઞાન અને જ્ઞાનીનો બોધ એ જ્ઞાની તુલ્ય છે. સદગુરુ એ સદગુરુનો આત્મા છે, શરીર નહીં, શરીર નહીં, સદગુરુનો આત્મા એનું જે તેજ સ્વતેજ છે એ છે, અને એ બોધ રૂપે છે, જ્ઞાન રૂપે છે, એ યોગ થયો છે. જેવો સદગુરુનો યોગ એવો જ એના બોધનો યોગ, જેવો સદગુરુનો યોગ એવો જ એના જ્ઞાનનો યોગ. એ જો કરી શકીએ તો જીવ મૂઢ રહેવા પામે નહીં. જેને બોધ જાગૃત છે, બોધ બળ જેનામાં જાગૃત છે, એનામાં મૂઢતા આવવી સંભવિત નથી. એ થાય તો પાછો ઊભો થાય, મૂઢતા ક્વચિત આવી જાય તો પણ પાછો જાગૃત થાય. બસ આ એની તાકાત છે. એટલે કે છે કે સચેતપણું રાખી અને વારંવાર વિચારજો જેથી કરીને પ્રાપ્ત થયેલો યોગ વૃથા ન થાય, પ્રાપ્ત થયેલો યોગ સફળ થાય, આપણને મળેલો યોગ સફળ થવો જોઈએ. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ.